क्षीरत्नम शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
मंदिर ट्रस्ट राजकोट रविवार तारीख 16 अप्रैल 2006 श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 445 मुंबई चैत्रवद अमास रविवार 1949। जे मुनि अत्रे चातुर्मास अर्थे आवा इच्छे छे તેમનો જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિશે તમને આવું નિવૃત્તિરૂપ નથી। કદાપી અત્ર સત્સંગની ઈચ્છાથી આવું વિચાર્યું હોય તો તે યોગ બનવો ઘણો વિકટ છે, કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી। પ્રવૃત્તિના બળવાન કારણોની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે, એમ જાણી જો બીજો વિચાર કરવો તેમને સુગમ હોય તો કરવો યોગ્ય છે, એ પ્રકારે લખવાનું બને તો લખશો। હાલ તમને ત્યાં શી દશા વર્તે છે? સમાગમ યોગ વિશેષપણે ત્યાં સત્સંગનો કરવો યોગ્ય છે? વિશેષ તમારા કોઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સૂઝતું નથી। આત્મસ્થિત પૂજ્ય અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે। મુનિઓ અંબાલાલભાઈ દ્વારા પત્રો લખાવે અને પરમ કૃપાળુ દેવ પણ અંબાલાલભાઈ દ્વારા મુનિઓને સૂચના કેવડાવે, મુનિઓ સીધો પત્ર વ્યવહાર ન કરે। અહીંયા 1949નું આ વર્ષની વાત છે અને મુનિઓ મુંબઈ ચાતુર્માસ માટે વિચાર કરે છે અને કૃપાળુ દેવની જાણમાં આવે છે કે મુનિઓ મુંબઈ ક્ષેત્રે ચાતુર્માસ માટે આવી રહ્યા છે। તો કૃપાળુ દેવે એ સંબંધની અંદર અંબાલાલભાઈને એક પત્ર લખે છે કે જે મુનિ અત્રે ચાતુર્માસ અર્થે આવવા ઈચ્છે છે તેમનો જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિશે તમને આવવું નિવૃત્તિરૂપ નથી। બહુ સ્પષ્ટ વાત, જ્ઞાનીઓને કોઈને સારું લગાડવું ને કોઈની ખુશામત કરવી ને આ તો બધું સંસારીને હોય પૂછ, આ બધા દંભ ને આડંબર ને કેવું કાંઈ ને કરવું કાંઈ ને મનમાં કાંઈ ને બોલવું કાંઈ ને દેખાડા કાંઈ કરવા ને આ બધા કપટ પ્રપંચ સંતો પાસે ન હોય। ચાતુર્માસ નિવૃત્તિ ક્ષેત્રની આરાધના છે, ચાતુર્માસ નિવૃત્તિ અર્થે કરવાના હોય। 8 માસ સુધીની પ્રવૃત્તિ હોય ત્યારે પ્રકૃતિના પરિબળો પણ ચાતુર્માસની અંદર એક જગ્યાએ સ્થિર થતા હોય છે અને એ વાતાવરણની અંદર જીવ ધર્મની આરાધના બહુ સરળતાથી કરી શકે અને ચાતુર્માસમાં બાકીની પ્રવૃત્તિ કરવાથી હિંસાત્મક કાર્યવાહી પણ વધી જાય, જેથી મુનિઓને પણ નવકલ્પી વિહારની અંદર દર મહિને એક વિહાર આવશ્યક, પણ નવકલ્પી એટલે 9 મહિના વિહાર, આ 3 મહિના વિહારના ન આવે કે અષાઢ મહિને વિહાર કરે પછી શ્રાવણ ભાદરવો આસો વિહારના ન હોય, પાછો કારતકે આવે એટલે 3 ઉડી જાય। 12 કલ્પી વિહાર નથી, 9 કલ્પી વિહાર છે। એ 9 કલ્પી વિહારની અંદર એમણે નિવૃત્તિ સ્થાન શોધવું પડે। વિહાર જ્યાં કરવાનો છે અને જ્યાં ચાતુર્માસની આરાધના કરવી છે તો ચાતુર્માસની આરાધના નિવૃત્તિ ક્ષેત્રમાં થાય અથવા તો નિવૃત્તિ પ્રાપ્ત થાય તેવા સંજોગો હોવા આવશ્યક છે। એટલે કહે છે કે જો આ મુનિએ નક્કી કર્યું હોય અને એમનો આત્મા ન દુભાતો હોય તો તમે એને જણાવજો, બહુ સ્પષ્ટ, કે આ ક્ષેત્રને વિશે તમને આવવું નિવૃત્તિરૂપ નથી। આ ક્ષેત્રને વિશે તમને આવવું નિવૃત્તિરૂપ નથી। ચાતુર્માસ કરવો છે એ નિવૃત્તિ માટે કરવાનો છે અને મુંબઈનું ક્ષેત્ર તમને નિવૃત્તિરૂપ નથી। અહીંયા તો નિવૃત્તિના આશ્રમો કરનારા પાછા સ્થાન તો મુંબઈ છોડતા નથી. કોઈ પ્રવૃત્તિના ક્ષેત્રમાં જ રહેવું અને વાતો નિવૃત્તિની કરવી બહુ મુશ્કેલી છે. સાધનાનો માર્ગ, પરમાર્થનો માર્ગ લૌકિક વ્યવહારના ત્રાજવા, કાટલા, તોલા, માપ એનાથી જુદો પડે છે. આ ક્ષેત્રને વિશે તમને આવવું નિવૃત્તિરૂપ નથી, તમને નિવૃત્તિરૂપ નથી. તમે આ ક્ષેત્રે આવશો તો તમને નિવૃત્તિ પ્રાપ્ત થાય તેવા કોઈ સંયોગો નથી. તો તમારે ચાતુર્માસ માટે આવવું છે આ ક્ષેત્રમાં. કદાપિ અત્ર સત્સંગની ઈચ્છાથી આવવું વિચાર્યું હોય, સામે પ્રશ્ન કરશે મુનિ કે અમારે તો કૃપાળુદેવનો સત્સંગ કરવો છે એટલે અમારે આવવું છે, તો તે યોગ બનવો ઘણો વિકટ છે. તે યોગ બનવો ઘણો વિકટ છે કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. અમે પ્રવૃત્તિમાં છીએ. જ્ઞાનીઓને પોતાની વાતમાં કંઈ છુપાવવાની વાત નથી. અમે ત્યાં નહીં જઈ શકીએ. મુનિઓ આવશે તો પણ અમારાથી જવાશે નહીં. અમે એમને સત્સંગ આપવા માટે જઈએ એવું બની શકે એવું નથી. અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. નો પોસિબિલિટી એટ ઓલ. હવે એ વિચારથી જો એ અહીંયા આવતા હોય તો એમણે પુનર્વિચાર કરવો પડે, કરવો ઘટે. કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પ્રવૃત્તિના બળવાન કારણોની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે. બીજું કારણ, એક તો અમારું ત્યાં જવું આવવું સંભવ નથી, માટે જો સત્સંગના હેતુથી આવતા હો તો પણ વિચાર કરજો. અને બીજું, તમારા આવવાથી આ ક્ષેત્રમાં તમને પણ પ્રવૃત્તિના બળવાન કારણોની પ્રાપ્તિ થશે. ક્ષેત્ર એવું છે કે જે ક્ષેત્રમાં તમને પણ તમે આવ્યા હશો આત્મ આરાધના અર્થે, સ્વરૂપની ઉપાસના અર્થે, તો તમને પણ આ ક્ષેત્રમાં પ્રવૃત્તિના બળવાન કારણોની પ્રાપ્તિ થાય એવું અત્રે છે. આ ક્ષેત્રમાં આવીને તમે પણ શાંત રહી શકશો નહીં. કારણો જ એવા બનશે, ક્ષેત્ર જ એવું છે કે જે ક્ષેત્ર પ્રવૃત્તિના કારણો જ આપ્યા કરશે. અને પ્રવૃત્તિના કારણો મળેથી તમારી નિવૃત્તિ તમારી પાસે રહેશે નહીં. એવા ક્ષેત્રમાં જઈએ આપણે એમ હોય કે હાલો મુંબઈ જઈને શાંતિ લઈએ, તો શાંતિ લેવા માટે ક્યાં જવાય? એવું નિવૃત્તિનું ક્ષેત્ર જ્યાં સંપર્કના કારણો, સંબંધના કારણો ઓછામાં ઓછા હોય, જ્યાં આરંભ સમારંભના કારણો ઓછામાં ઓછા હોય, જ્યાં ઉત્સવ સમારંભ ઓછામાં ઓછા હોય, જ્યાં આયોજન નિયોજન ઓછામાં ઓછું હોય, કારણો જ જો ચારે બાજુથી એવા પ્રબળ ઉત્પન્ન થાય તો ત્યાં જીવ શાંતિ લેવા માટે, અંતર્મુખ થવા માટે આત્મિક સાધના કેવી રીતે કરી શકશે? વાતો ભલે ને આત્મિક સાધનાની કર્યા કરે, એને કોઈ રોકનાર નથી, બોલનાર નહીં, પણ આત્મિક સાધના કરવા માટે નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવ આવશ્યક, આવશ્યક ને આવશ્યક છે, આમાં કોઈ શંકા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચાર કરતા નિવૃત્તિનું દ્રવ્ય જેની સાથે રહો છો એ પણ નિવૃત્તિવાળા હોવા જોઈએ. ક્ષેત્ર નિવૃત્તિનું જેવું ક્ષેત્ર હોય કે જ્યાં કોઈ પણ પ્રકારનો આવો વ્યવહારનો કે પ્રપંચનો ઉપદ્રવ ન હોય, ઉદ્રેક ન હોય. નિવૃત્તિ કાળ સમય પણ એવો કે કોઈ પણ પ્રકારનું તમારે કંઈ કરવાનું ન હોય અને તમારો પોતાનો નિવૃત્તિનો ભાવ, આ બહુ મહત્વનું છે. આપણો ભાવ જો નિવૃત્તિનો ન હોય તો આપણે જ્યાં જઈશું ત્યાં તોફાન આદરશું. ગુફામાં પણ આ જીવ તોફાન કરશે, કારણ કે એની પાસે ક્ષેત્ર નિવૃત્તિનું છે, કાળ નિવૃત્તિનો છે, દ્રવ્ય નિવૃત્તિનું છે. કે ગુફામાં પહાડ સાથે માથા ફોડાય છતાં પણ એ મનના તોફાન આજરા વિના રહેશે નહીં, કારણ કે ભાવ નિવૃત્તિનો, નિવૃત્તિનો ભાવ જોઈએ. અને એ ભાવને પોષક એવું વાતાવરણ જોઈએ, એવું વાયુમંડળ જોઈએ, એવું પર્યાવરણ જોઈએ. એને કહે છે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ. આ ત્રણેય આપણા ભાવને પોષક જોઈએ, આપણા ભાવને તોડનાર ન જોઈએ. એટલે કેટલી જગ્યાએ સાધનાની અંદર નિયમ હોય છે કે તમારા પરિચિત મિત્રો સાથે આ સ્થાનમાં આવશો નહીં. તમારા પરિચિત મિત્રો સાથે આ સ્થાનમાં આવશો નહીં, કેમ કે તમે તમારા પરિચિત મિત્ર સાથે આવ્યા એટલે તમે પ્રવૃત્તિ સાથે આવ્યા, નિવૃત્તિ સાથે નહીં. હાલો હાલો, ધ્યાન શિબિરમાં જવું છે, તું આવને હું આવું, જરા જલસો આવશે તો શેના માટે જોઈ? એ આત્મસાધના કરવા નથી ગયો, જલસો કરવા ગયો છે. ભાવ જ ખોટો નીકળો ત્યારે જ ખોટો, મૂળથી જ ખોટો. એને કાયદાની અંદર એક શબ્દ છે, એ બિનિશિયો. એ બિનિશિયો એટલે એ મૂળથી જ ખોટો હતો. એને કૃત્ય કર્યું, એમાં આમ કર્યું તેમ કર્યું એ વાત નથી, પણ મૂળથી જ ખોટો. મૂળમાં જ આપણે કહે ને ખોરી દાનતનો આવ, દાનત ખોરી. અને વિપસ્યના સાધનાની અંદર જે નિયમાવલી છે એની અંદર એક નિયમ એવો હોય કે તમારે તમારા પરિચિત સ્વજન મિત્ર ભાઈબંધ ભાઈ કોઈની સાથે રહેવું નહીં, અને એ શિબિર કરવા આવે ત્યારે તમારે ન આવવું. અને એમાં દંપતી તો નહીં જ, અને આપણે તો દાંપત્ય વિના જાણી ભગવાનની જાત્રા જ ન થાય. જ્ઞાન પણ કઈ ઓછું છે નહીં. સંસાર તરફનું કોઈ પણ ખેંચાણ થાય, ભાવ થાય, એ વાત નહીં, એવો કોઈ પ્રસંગ નહીં, એવો કોઈ નિમિત્ત નહીં. શેના માટે જવું છે? સ્વરૂપ સાથે એકાકાર થવું છે, અંતર્મુખ થવું છે. જ્ઞાની કહે છે ક્ષેત્રની અંદર પ્રવૃત્તિના બળવાન કારણોની તમને પ્રાપ્તિ થાય એમ છે. તો પ્રવૃત્તિના કારણો જ્યાં પ્રાપ્ત થાય એવા સ્થાન ઉપર આપણી નિવૃત્તિની આરાધના શક્ય બની શકે નહીં. એમ જાણી જો બીજો વિચાર કરવો તેમને સુગમ હોય તો કરવો યોગ્ય છે. અમે કહીએ છીએ જો એને આ કરવો હોય તો એ વિચાર બીજો કરે, એ પ્રકારે લખવાનું બને તો લખશો. કોણ લખે? અંબાલાલ લખે, હો કૃપાળુદેવ નથી લખતા. તમારાથી જો બની શકે મુનિને લખવાનું તો તમે લખશો કે કૃપાળુદેવે આમ કીધું છે. જો સમજવા જેવું છે, ઘણીવાર આ વચ્ચેના લોકો કેટલા બધા ખોટા હોય છે, ગંભી હોય છે, પકડાયામાં. ભગવાન તો કીએ પણ એને પાછું પોતાના જે ગુરુ હોય રે, જે હાઈ બળાતરા લાગી હોય ને, એને ન કહેવાય. એટલે તું કોણ ડાયો ન કહેવાય. પરમગુરુએ કીધું છે કે આ ન બને, કહી દે ને કે આ ન થાય સાહેબ, તમારાથી આ ન થાય. આપણાથી કહેવાય? મુશ્કેલ છે. પરમાર્થ માર્ગની અંદર પરમાર્થની મર્યાદા કેટલી વાર શાસ્ત્રમાં એવા કેટલાય પ્રસંગો છે, કેટલી કથાઓ છે, વાસ્તવિક ઘટનાઓ છે કે જ્ઞાની પુરુષની સૂચના યથાતથ્ય ન પહોંચી હોય અને એને કારણે ઘણું અનિષ્ટ થયું હોય, અને એનું કારણ આ બધા આવા ઘેલા વચ્ચે લોકો છે જેનામાં વિવેક નથી અને કેવળ દ્રષ્ટિ રાગ છે, પોતાના ગુરુ પ્રત્યેનો મમત્વનો ભાવ છે, મોહથી ગુરુ માનીને જે બેઠા છે આવા લોકો સત્પુરુષની સાચી વાત એમના ગુરુ સુધી પહોંચવા દેતા નથી અને પોતે નિર્ણય લઈ લે છે કે એ તો કીએ જ્ઞાની પુરુષ, કીએ ભગવાન પુરુષ, કીએ પોતે નિર્ણય લઈ લે. આવા દોડડાયા વચમાં ભેગા હોય અને આવાનો આવા શિષ્યોનો પનારો જે ગુરુને ભાગે પડ્યો હોય એ ગુરુનું કોઈ કાળે કલ્યાણ સંભવિત નથી, કેમ કે એને સાથ જ ખોટો પડ્યો છે. આવા દાખલાઓની ભરમાર છે. ગુરુએ સૂચના આપી હોય અને યોગ્ય એનું પાલન ન થાય. વાત આકરી લાગે, જરાય ગમે નહીં આપણને, કેમ કે આમાં આપણા દાપણ ઉપર કાપ આવે છે. આ જે આઘાત આવે છે ને એવું આવે છે આપણા દાપણ ઉપર. પરમ કૃપાળુ દેવનું અહીંયા નર્મદા નેશનમાં નિવાસ સ્થાન હતું અને મોરબીના નવલચંદ વકીલ અને ધારસીભાઈ એ બંનેને એમ થયું કે હવે આપણે તો અહીંયાથી હવે જઈએ, પાછા બે ચાર દિવસ પછી આવશું. તો પેલા ધારસીભાઈએ કીધું, નવલભાઈ કીધું ધારસીભાઈને કે આપણે જઈએ ખરા પણ તમે કૃપાળુ દેવની આજ્ઞા લેજો, એ કે તો જઈશું નહીં તો નહીં. ઓલાને એમ થયું કે હવે એમાં હું પૂછું, આપણે તો પાછા આવી જશું, હવે એમાં પૂછવાનું શું હતું? હવે ભગવાનની આ સ્થિતિ છે, આ છે તે છે, અમે જવાના છીએ તો કહ્યું, કેમ ઉતાવળ છે? કઈ કઈ નહીં. પછી બીજે દિવસે ગયા ને ભગવાનનો દેહ છૂટી ગયો, પશ્ચાતાપનો કોઈ પાર ન રહ્યો. આઠ આઠ દસ દસ દિવસ ત્યાં સેવામાં હતા, આપણે અહીંયા કયો જગન લૂંટવો હતો તો પાછા આવ્યા. આપણે પૂછ્યું અમસ્તુ કુતૂહલ ખાતર કે ભગવાને આજ્ઞા આપી હતી, તો કે ભગવાને આજ્ઞા નહોતી આપી. તો તમે મને કીધું નહીં તો કે હું તમને કહેવાનું ભૂલી ગયો કે પ્રભુની આજ્ઞા નથી. એને તો એમ કીધું તો શું ઉતાવળ છે, એનો મતલબ આજ્ઞા નથી. મહાન ભક્તોના જીવનની અંદર આવી પળ જે આવે છે, જિંદગી ભર સુધી એનો અહેસાસ, આંખની આંસુ ધારા સાથે એ ધારસીભાઈએ પ્રભુશ્રી પાસે ગયા હતા ધંધુકામાં, અમે પ્રભુનો છેલ્લો અવસર ચૂકી ગયા, પ્રભુએ શું કીધું છે, તમને કંઈ કીધું હોય તો કહો. રહી જાય છે આવા બધા વચેટિયાઓના આધાર ઉપર, જે પોતાનું દાપણ કરે છે એવાના આધાર ઉપર ઘણી ઘણી પરમાર્થની અમૂલ્ય તક ચૂકાઈ જાય છે, ચૂકી જવાય છે. તમે બને તો લખશો, કેજો મુનિને, અને આવી જ્ઞાની પુરુષની જ્યારે આજ્ઞા હોય ત્યારે એ વાત અક્ષરશઃ જેને કેવી ઘટે, આપણો ગમે એવો ગુરુ હોય તો કહેવાય કે સાહેબ આ આપને યોગ્ય નથી, પ્રભુની આજ્ઞા નથી, પ્રભુની આજ્ઞા નથી. હાલ તમને ત્યાં શી દશા વર્તે છે, મુનિની વાત અહીંયા પૂરી થાય છે અને પૂછે છે કે તમારી દશા શું છે. સમાગમ યોગ વિશેષપણે ત્યાં સત્સંગનો કરવો યોગ્ય છે. સમાગમ જો તમે કરતા હો અને સંસારી જીવ સમાગમમાં જ રહે અને એ સમાગમ કાં અસત્સંગનો હોય ને કાં સત્સંગનો હોય, આપણે માનીએ કે કુસંગનો તો ન હોય એમ માની લેવા, એનો સમાગમ કાં અસત્સંગનો હોય ને કાં સત્સંગનો હોય, જ્યાં પોતાના ભાવોને પોષણ મળે, જ્યાં આત્મદ્રષ્ટિ નિર્મળ થાય, જ્યાં કષાયોના પરિણામ ઓછા થાય, જ્યાં સંસાર પ્રત્યેની જીવને ઉદાસીનતાનો ભાવ આવે, જ્યાં રહીને વૈરાગ્યની વૃદ્ધિ થાય, ક્રમશઃ ધીરે ધીરે ધીમે ધીમે પણ વલણમાં દ્રષ્ટિમાં પરિવર્તન આવતું જ રહે, પરિવર્તન આવતું જ રહે, અને સંસારની અસારતા લાગ્યા જ કરે અને મોક્ષ પ્રત્યેની મૈત્રી જાગ્યા જ કરે અને પરમાર્થનું લક્ષ્ય બંધાયા કરે અને એની ઉત્તરોત્તર દ્રઢતા થતી જ રહે, ભલે સ્લો પ્રોસેસ. પ્રોસેસ કેવી હોય? સ્લો હોય, કારણ કે સંબંધોના જગતમાં જીવતો જીવ છે, સંયોગોના સાથમાં રહેતો જીવ છે, પણ સત્સંગ એને આ પ્રકારની સ્થિતિ તરફ ધીરે 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 લઈ જાય એમ છે, પોષણ આપે, વાતને જન્માવે અને એને કારણે જીવનું સંબલ જાગૃત થાય. સત્સંગના સહારે રહેલો જીવ સતની તરફ જલ્દીથી જાય છે, પણ જેણે સતની માત્ર ઈચ્છા જ છે અને સત્સંગ કરવો નથી, આવાય ઘણા જીવ છે. સતની ઈચ્છા એની પાસે જાણો તો આપણને એમ થાય કે આના જેવો તો કોઈ કલ્યાણનો ઈચ્છુક નથી, પણ હરામ બરોબર જો એને બાકી સંસારના કાંઈ વસ્તુ છોડી અને સત્સંગ કરવો હોય, એ મારાથી થાય? કે તારાથી સત્સંગ વિના તો શું સતની વાત કરે છે? જીવનમાં સત્સંગની પ્રાયોરિટી શું, પ્રાથમિકતા શું? સંસારના બધા જ કર્તવ્યો ન હોય ને હાવ નવરો ધૂપ થાય ત્યારે સત્સંગ? દુકાન ન હોય, ઘરાગ ન આવે, પૈસા ન કમાવાના હોય, હડતાલ થાય, ધંધો થઈ શકે એમ જ ન હોય, લે મંદિરે જાવ, વાહ ડાયો. કોઈ અગ્રિમતા, કોઈ પસંદગીનો ક્રમ આયોજનપૂર્વક વિધાયક દ્રષ્ટિથી, ઇટ્સ અ પાર્ટ ઓફ ધ લાઈફ પ્લાનિંગનો, કે નહીં મારા જીવનમાં આટલો કાળ સત્સંગનો, બાકીનો કાળ વ્યવહારનો, સંસારને પનારે હું પડ્યો છું, સંસાર કરીશ, આટલા કલાકમાં જેટલો થાય એટલો કરીશ, એના નહીં થાય તો એનું નસીબ, પણ આટલો સમય મારો પરમાર્થ માટે છે, એમાં મારાથી થાય એટલો એ કરીશ, પણ પ્રમાણિક. આ તો સતની વાત કરવી અને સત માટે સમય આપવો નહીં, સત્સંગમાં રહેવું નહીં, રહેવું આ સત્સંગમાં અને વાત કરવી સત્સંગ. કેવી રીતે બની? કોઈ હિસાબે આ વાતને કંઈ મેળ તો કરવો પડશે ને, કેવળ સાંભળવાથી નહીં વળે, વિચારણાથી વળશે. મનન કરીએ, ચિંતન કરીએ અને સાચું ચિંતન આપણો આત્મા આપણને આપશે, જવાબ અંદરથી જ મળશે, કોઈ બહારનાનો જવાબ આપણને તારી નહીં શકે. વી શુડ લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ. આપણી અંદર રહેલું જે મૌની પરમાત્મા છે એનો અવાજ આપણે જ સાંભળવો પડશે, અને આપણે જો ન સાંભળીએ તો બહારનો કોઈ અવાજ આપણને તારી શકશે નહીં. આ પરમાર્થ માર્ગમાં અંતર્મુખતા આ એની પહેલી શરત છે. અંતર્મુખતા એ છે કે બહારના બધા જ સંયોગોથી વિરક્ત થઈને જીવ પોતાના પરમ તત્વ સાથેનું અનુસંધાન કરે છે. પછી અવાજ આજે ને આજે આવે એવું જરૂરી નથી. તોફાન શાંત થશે મનના, વિચારોના વમળ શાંત થશે, સંસારના સંકલ્પ વિકલ્પો થોડા મંદ થશે, એટલે અંદરનો અવાજ સંભળાવવાની શરૂઆત થશે. સ્થિરતા આવશે ત્યારે જ થશે. સ્થિરતા નહીં હોય ને હાથ પગ વાળીને બેઠો, પદ્માસન કરીને બેઠો, એ સ્થિરતા નથી. ચિત્તની સ્થિરતા જોઈએ. યોગનું સ્થૈર્ય સરળ છે. મન વચન કાયાના યોગનું સ્થૈર્ય સરળ છે. હઠાગ્રહી યોગીઓ પણ કરે છે, પણ ચિત્તનું સ્થૈર્ય કઠિન છે. મનનો વ્યાપાર શાંત થાય. ઇન્દ્રિયોના વેપારને શાંત કરી શકાય, કેમ કે એનો વેપાર બાહ્ય સાથે આધારિત છે. ગુફામાં જઈએ તો આંખનો વેપાર કેટલો મર્યાદિત થાય, કાનનો વેપાર કેટલો મર્યાદિત થાય, સ્વાદનો કેટલો મર્યાદિત થાય, પછાણ લઈને બેઠા હોય સ્પર્શનો કેટલો મર્યાદિત થાય, ગંધનો કેટલો મર્યાદિત થાય, પણ મનનો લોકાલોકની અંદર જઈ શકે
એવું ચંચળ,
વાયુથી પણ ચંચળ, વાયુથી પણ ચંચળ, એવી મનની ગતિને સ્થિર કરવી, ચિત્તનું સ્થૈર્ય. અને આ ચિત્તનું સ્થૈર્ય સાધના વિના ન થાય. સાધનાનું બળ સત્સંગ વિના નહીં મળે. સંસારના બળથી જીવ સાધનામાં સ્થિર ન થાય કોઈ દિવસ, કેમ કે સંસારના બળમાં તો લોકો આરંભ, સમારંભ, પરિગ્રહ, નામ, યશ, પદ, કીર્તિ, પ્રતિષ્ઠા આની જ વાત અને આનો જ મહિમા ગાતા હોય ત્યારે એનું ચિત્ત ક્યાંથી સ્થિર થાય? મારે હજી આ કરવું છે ને, મારે હજી આ કરવું છે ને, હું આમાં રહી ગયો ને, આમાં હું પાછળ છું ને, આ ઓલો આગળ વધી ગયો ને, હજી અમે કેદી બે પાંદડે થશું. મૂર્ખ કરોડો રૂપિયા હોય તો આને બે પાંદડે થવું છે, હજી મરી જાય તો ખૂટે એમ નથી, એટલા પૈસા છે. અને પ્રવૃત્તિમાં જીવ લાગ્યો છે આરંભ પરિક્રમ. ચિત્તની સ્થિરતા માટે સાધના આવશ્યક છે, સાધના માટે સત્સંગનું સંબલ આવશ્યક છે. કૃપાળુ દેવ અંબાલાલભાઈને કહે છે કે સમાજમ જોગ, સમાગમ તમારે કરવો હોય સંસારી જો, અમે તો સાહેબ એકલા કેવી રીતે રહીએ, સંસારના લોકો છીએ, કંઈ વાંધો નહીં, સંબંધના જગતમાં જીવતા છીએ, વાંધો નહીં જીવો, પણ કેના સંબંધમાં જીવશો, સત્સંગના કે અસત્સંગના કે કુસંગના? સાહેબ મુમુક્ષુ માટે કુસંગનો તો કોઈ વિચાર જ થઈ શકે નથી, કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ પ્રશ્ન એટલો જ છે અસત્સંગ કે સત્સંગ. અને આ સત્સંગની તાકાત 24 કલાક સત્સંગની નથી કીધી. કૃપાળુ દેવે સૌભાગભાઈને પત્રમાં લખ્યું છે, શંકરાચાર્યજી મહારાજનું વચન આપ્યું છે કે ક્ષણનો સત્સંગ પણ જીવને સંસાર સાગર પાર કરવા માટે સમર્થ. સત્સંગની ઘડી હંમેશા ઓછી હોય છે. અસત્સંગ 23 કલાક કરો, પણ 1 કલાકનો સત્સંગ 23 કલાકના અસત્સંગના પાપને ધોઈ નાખશે. પણ સત્સંગ કરવાનો નિર્ણય કરો, પ્રાથમિકતા રાખો જીવનમાં, પ્રાયોરિટી આપો, એ વિના કોઈ દિવસ સાધનાનું બળ કે ચિત્તનું સ્થૈર્ય આવવું સંભવિત નથી. સત્સંગનો સહારો આ કાળની અંદર મુમુક્ષુ જીવને સત્સંગ જેવું કોઈ બીજું બળવાન કારણ નથી. કૃપાળુ દેવ કહે છે મુમુક્ષુ તો નિશ્ચય કરવો જોઈએ કે આ કાળમાં શું કરવું. કેવડીના વિરહ છે, તીર્થંકરોના વિરહ છે, સમકીતીઓ મળે એમ નથી, ત્યારે આ કાળની અંદર સત્સંગ એક જ બળવાન કારણ છે. અને આવો સત્સંગ, ફળવાન સત્સંગ, પ્રાણવાન સત્સંગ, બળવાન સત્સંગ હોવો જોઈએ કે જ્યાં સપ્તનો આધાર લઈને બેસી જઈએ. વિશેષપણે ત્યાં સત્સંગ કરવો યોગ્ય છે. વિશેષ તમારા કોઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સુચતું નથી. આત્મસ્થિત પોતાની ઓળખાણ આપી. અમે ક્યાં સ્થિત છીએ? અમારા સ્વરૂપમાં સ્થિત છીએ. ક્યાંથી પત્ર લખાય છે? મુંબઈ. અને લગભગ મુંબઈની અંદર પત્ર લખાય પેઢી ઉપરથી જ લખાય છે. ઘરે જઈને નિરાતે કંઈ નથી લખાતા, પેઢી ઉપર લખાય છે. આટલી વ્યસ્તતા સંસારની છે, એની અંદર પણ એનું ચિત્તનું સ્થૈર્ય કેવું છે? અમે આત્મસ્થિત છીએ, ધંધામાં સ્થિત નથી. પત્રાંક 446, મુંબઈ, વૈશાખ વદ છઠ, રવિવાર 1949. 25 વર્ષ પૂરા થયા છે. એવા પુરુષના આ બોધનું ચાલે છે કે સંસાર શરૂ કર્યાને હજુ 2-3 વર્ષ થયા છે. મુંબઈની અંદર ધમધોકાર વ્યાપાર જેનો શરૂ થઈ ગયો છે, આવા ઉદયની અંદર, આવી વ્યસ્ત નગરીની અંદર, ભુલેશ્વર ઝવેરી બજારની પેઢીમાં બેઠેલો આવો યુવાન 25 વર્ષનો, અને એની બોધની ધારાનું આપણે પાન કરવાનું છે. વિચાર કરીએ, 25 વર્ષના નવ યુવાનને પૈસો હોય, સંપત્તિ હોય, ધંધો હોય, આવક હોય, ગ્રસ્થાશ્રમ હોય, શું દશા હોય? અને એ સમયે આ પુરુષના આ વચનો સંખ્યાબંધ પત્રો, હજારોની સંખ્યામાં જગતના જીવોને તારનારા બને છે. પત્ર લખ્યો છે સુભાગભાઈ ઉપર, અદ્ભુત પત્ર. પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી. કેવળ તે વિશે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવ વાર્તા તે જીવને સત્સંગના દૃઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મકાળને વિશે અત્યંત વિકટ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાવ છો તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી, કોઈ જ્ઞાન વાર્તા જરૂર લખશો. પ્રેમ ભક્તિએ નમસ્કાર. બરાબર સુભાગ આવી ગયા છે જપન. અંબાલાલને સત્સંગની વાત મૂકી અને પછી સુભાગભાઈ ઉપર આ ધારા વહી છે, અને એ ધારા વહી છે એની અંદર તો હદ કરી છે. સંસારનું સ્વરૂપ આ શબ્દોમાં ક્યાંય વાંચવા મળે એમ નથી. દુર્લભ છે ભાઈ, અતિ દુર્લભ છે. સાદા વાક્યોની અંદર આ જે વાત લખી છે આ કોઈ અમૃત વચન છે. અને કોઈ જોડ નથી, અનપેરેલલ, અનમેચ, ઇનડોમિટેબલ આવા વચન. કેવી વાત લખી છે? આ આત્મા અસંખ્ય પ્રદેશી છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે અને એક એક પ્રદેશે આત્માના અનંત ગુણો વિદ્યમાન છે. પ્રદેશે પ્રદેશમાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, વિરે ગુણ છે, સુખ ગુણ છે, ચારિત્ર ગુણ છે. બધી જ શક્તિઓ પ્રદેશે પ્રદેશે છે અને આત્મા એવો પ્રદેશથી અખંડ અને અભંગ છે, ગુણોનો પિંડ છે. એવો આત્મા એનો પ્રદેશનો સંકોચ અને વિસ્તાર થઈ શકે એમ છે. જેવો દેહ ધારણ કરે એ પ્રકારે એના પ્રદેશો વિસ્તાર થાય એનો. એક નિગોજના જીવની અંદર પણ એ અદૃશ્ય એવા શરીરની અંદર પણ અનંત આત્માઓ એ પોતાના પ્રદેશોને સંકોચીને રહી શકે. અને લોકાલોક પ્રમાણ થવું હોય તો સમુદ્ઘાત સમયે એ જ આત્માના પ્રદેશો લોકના એક એક પ્રદેશને સ્પર્શી શકે એટલા એના પ્રદેશ વિસ્તૃત થઈ શકે છે. એવો સંકોચ વિસ્તારનું ભાજન અસંખ્ય પ્રદેશી એવો આ આત્મા. એને કૃપાણુદેવ કહે છે કે આ સંસાર કેવો છે ભાઈ? પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી. કેવળ તે વિશે નકાર કહ્યો છે ભાઈ. આ આત્માને તો એના ઉપયોગને, આત્માનો ઉપયોગ કોઈ એક પ્રદેશ ઉપર જ છે? આત્માનો ઉપયોગ કોઈ એક પ્રદેશ ઉપર છે કે બધા પ્રદેશોમાં આત્માનો ઉપયોગ છે? તો આત્મા ઉપયોગી છે એ કોઈ વિશેષ પ્રદેશથી કે પ્રદેશે પ્રદેશથી આત્માની ઉપયોગીતા છે, ઉપયોગી છે? તો આત્માનો ચૈતન્ય ગુણ નામનો જે ઉપયોગ છે, ઉપયોગ નામનો જે ગુણ છે, દર્શન જ્ઞાન ગુણ, એ એના પ્રદેશે પ્રદેશની અંદર છે. કે અહીંયા માથામાં જેનો ઉપયોગ છે અને પગમાં નથી, આવું ખરો? ઘણાના મગજની અંદર હોય છે કે અહીંયા જ છે, આમ હાથ મૂકે પણ ભાઈ રેવા દે ને, પગે મૂકીશ તો અહીંયા જ છે, પગે મૂકીશ તો સંવેદના ત્યાં પણ છે. માત્ર અત્યારે પામરતા એટલી બધી છે કે જેટલું સાધન એટલો તારો ઉપયોગ તને જણાય છે. પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સાધન વિના તને આખું જગત, લોકાલોક, વિશ્વ દેખાશે. ત્યારે તારે આંખની પણ જરૂર નથી, કાનની પણ જરૂર નથી. અત્યારે ઇન્દ્રિય ગોચર છે એનું કારણ છે કે કર્મનું આવરણ ઘણું છે એટલે આપણને એમ થાય છે કે ઓહો આંખથી દેખાય છે એટલે આત્મા અહીંયા જ છે, કાનથી સંભળાય છે એટલે આત્મા અહીંયા જ છે, મગજની અંદર વિચારાય છે એટલે આત્મા અહીંયા છે, અને હૃદયની અંદર ભાવોનું જે ઉદ્વકન થાય છે એમ થાય કે આત્મા અહીંયા છે. આ બધું જ આપણે એને લોકલાઇઝ કરીએ છીએ. આ લોકલાઇઝ કરીએ છીએ પણ ખરેખર આત્માનું ચૈતન્ય લોકલાઇઝ છે કે પ્રદેશ એ પ્રદેશમાં છે? પ્રદેશ એ પ્રદેશમાં છે. જીવનો એક પ્રદેશ જીવના ગુણથી વિમુખ નથી, જીવનો એક પ્રદેશ જીવના ગુણથી અભિન્ન છે, ભિન્ન નથી. પોતાના ગુણથી અભિન્ન અને પર પદાર્થથી ભિન્ન એવું આ જીવનું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષે આ વાતને કેટલી સરસ રીતે મૂકી છે કે આ સંસાર સાથે તું છો જેમ મધનું ટીપું જીભ ઉપર હોય અને બધી દિશાએથી મીઠું જ લાગે કે નહીં, સાકરની કણી મોઢામાં મૂકી હોય તો જેમ જેમ એ કણી ફરતી જાય પણ એની મીઠાશ તો સાકરના અણુએ અણુમાંથી મીઠાશ આવે, કેમ કે જળ છે એટલે એને પરમાણુ છે, અણુ છે. આપણે પ્રદેશની વાત આત્મ અપેક્ષાએ કરીએ છીએ, ખ્યાલ આવે છે? મધ છે, સાકર છે અથવા મીઠાની ગાંગડી છે, એના અણુઅણુની અંદર ખારાશ છે, સાકરના અણુઅણુની અંદર મીઠાશ છે, મધના ટીપામાં અણુઅણુમાં છે, અરે લોહ ચુંબક છે એના અણુઅણુની અંદર આકર્ષણનો ગુણ છે કે લોઢું જે બાજુથી હોય એ બાજુથી ખેંચાઈને આવે છે. આ વ્યાપક છે, સર્વવ્યાપક છે, એમ આત્માની અંદર એના અણુએ અણુની અંદર એનો ઉપયોગ છે. અને આ સંસાર કેવો છે? પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક, જીવને ખેંચે છે, આકર્ષક છે. આંખથી આકર્ષક છે સંસાર એમ નહીં, જીભથી આકર્ષક છે, વિચારથી આકર્ષક છે, સપનાથી આકર્ષક છે. ઘણા લોકો આશા અને સપનામાં જીવે છે, ભાઈ આશાથી જીવી જવાય, એ આકર્ષક છે. તારી કલ્પનાથી એ સંસાર તને આવશ્યક છે, આકર્ષક છે. આમ થશે પછી તેમ થશે, આ શેખ ચલી જેને આપણે કહીએ છીએ ને, પછી મારો દીકરો કમાય ને પછી પૈસા આવે ને પછી ઓલો આમ કે ને મારો પૌત્ર મને તેડવા આવે જમવા જવા માટે, બોલ આ ઘીના ઘાળવા માથે મૂકી મૂકી અને આ ધનોત પનોત નખો જ વાળી દીધું છે. પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવો સંસાર, ઊંઘમાં આકર્ષક, ભૂખો છે તોય આકર્ષક, ખાવા ધાન નથી પહેરવા વસ્ત્ર નથી તો મરવાનું નામ લીએ નહીં હો, આશા દાસી કે જગ જાયા. આનંદ ગંજીલા કૂતરાની ઉપમા આપે છે, ભટકે દ્વાર લોક અને તે આશા આશા આશા. આ પ્રદેશે પ્રદેશ આ સંસાર એને આકર્ષક છે. પ્રત્યક્ષપણામાં અને પરોક્ષપણામાં, પ્રાપ્ત સંયોગોમાં અને અપ્રાપ્ત સંયોગોની અંદર એને આકર્ષણ સંસારનો છે, સંસાર એને આકર્ષે છે. પ્રદેશે પ્રદેશથી આકર્ષે છે, એક એક વસ્તુ એને ગમે છે. એને સારું દ્રશ્ય ગમે છે એટલું જ નહીં પણ એને પગની અંદર પણ સારું જરા મુલાયમ સ્પર્શવાળું ચામડું હોય તો એ ગમે છે. એટલે હમણાં એક દુકાને જોયું તો એને દુકાનનું બૂટ ચંપલની દુકાનનું નામ લખ્યું તો સ્પર્શ, મને તો થયું કે શું છે અને આ શું શું વેચતો હશે. આ સ્પર્શ ગમે, જરા હાથ પગને જરા ગમે, પગને સુવાડપ પણ નહીં. અરે જીવના ઉપયોગને આકર્ષક આ સંસાર છે અને સંસારીઓ બરોબર જાણે છે, સંસારીઓ બરોબર જાણે છે. એવા આ સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓ કે છે યાદ રાખ, આત્માના જેટલા પ્રદેશ છે આ આપણા અસ્તિત્વના, એ બધા પ્રદેશની અંદર ઉપયોગ નામનો ગુણ જીવતો જાગતો છે. ઉપયોગી સદા, સદા ઉપયોગી છે આ જીવ. એક સમય પણ ઉપયોગ વિનાનો જીવ હોઈ શકે નહીં. ગતિ કોઈ પણ હોય, યોની કોઈ પણ હોય, અવસ્થા કોઈ પણ હોય, જીવ ઉપયોગવંત છે. ઉપયોગો લક્ષણમ જીવાનામ, આપણા તત્વાર સૂત્રની અંદર એ જીવનું લક્ષણ કીધું છે, ઉપયોગો લક્ષણમ જીવાનામ. આ ઉપયોગ એના પ્રદેશે પ્રદેશમાં છે, કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો નથી. અને આ સંસારનું સ્વરૂપ એને પ્રદેશે પ્રદેશથી આકર્ષે છે, ક્યાંય છોડતો નથી. જીવ ઊંધો પડે તો એને આકર્ષે, આડો જાય તોય આકર્ષે. એવા સ્વરૂપ જ્ઞાની કહે છે, એક સમય માત્ર પણ જો અપ્રમત અવસ્થા આવશે, પ્રમાદ અવસ્થા હશે, અપ્રમત અવસ્થા હશે, ઉપયોગની જાગૃતિનો અભાવ હશે, તો એનું કે છે જ્ઞાની કે છે કે ભાઈ આ સંસાર આકર્ષે છે. માટે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવળ તે વિશે નકાર કહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્ર યાદ આવે ખરું? ચાર જ્ઞાનના ધણી એવા ગણધર ગૌતમને ભગવાન છેલ્લી દેશનામાં, કઈ અંતિમ દેશનામાં, બાદ સાંગી રચાઈ ગઈ છે, ગણધરોએ રચી છે, ઉપનેવા ધ્રુવેવા વિઘ્નેવા, આખા બધા સંસારના રહસ્યો આપ્યા છે, બધું આપ્યા પછી ભગવાને કહ્યું બોધ જગતના જીવોને દેવો છે, પણ ગૌતમને સામાન્ય નિમિત્ત બનાવ્યો છે. જગતના જીવો સમજે કે આને જો આ બોધ હોય તો આપણને એ બોધ કેટલા પ્રમાણમાં હશે. સમયમ ગોયમ માપમય, હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. અંજલિમાં રહેલું જળ જેમ ખૂટી જાય છે સમયે સમયે, એમ આયુષ્ય વ્યતીત થાય છે. પીળું પડેલું પાંદડું ડાળીએથી ક્યારે તૂટશે કહી શકાતું નથી, કયા સમયે તૂટશે એની કોઈ સમયની નિશ્ચિતિ હોતી નથી. કમળના પત્ર ઉપર રહેલું ઝાકળનું બિંદુ હવાનો જકરો આવતા ક્યારે એ નામશેષ થઈ જશે કહેવાતું નથી. હે ગૌતમ, એવું આ સંસારનું સ્વરૂપ છે. સમયે સમયમ માપમાયે, હે ગૌતમ, સમય માત્રનો પણ તું પ્રમાદ ન કરીશ. ઉપયોગ રહિત થઈશમાં ઉપયોગ આત્મામાં જ જોડજે. જો ઉપયોગ સંસાર તરફ ગયો તો આ સંસારનું સ્વરૂપ પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક છે, ગમશે. માટે આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી. બહુ સારું સાહેબ, પણ ના તો નથી કીધી ને. આપણે પાછા બધા બુદ્ધિનિષ્ઠ છીએ ને, એટલે કૃપાળુ દેવ કીધું હા કઈ નથી, ભલે એને હા ન કીધી હોય, એને ના ક્યાં કીધી. આમ પાછું શાસ્ત્ર બતાવવા આવે, કૃપાળુ દેવ કે કોઈને છોડે. એને લખ્યું છે કેવળ તે વિશે નકાર કયો છે, લે કીધું છે ચોખ્ખું નકાર કીધું છે. તે આકર્ષણથી, સંસારના આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે, ઉપયોગ જો રોકાય, ગમે તેવું આકર્ષણ હોય અને રોકાય, એક સમય માત્ર પણ રોકાય, ગમે તે જગ્યાએ ગમે તે આકર્ષણ હોય, અને એકવાર જીવ જો પોતામાં આવે કે ગમે તેટલું સરસ મને મારી રીતે વિચાર કરવા દો, બસ આ રોકાઈ ગયો. ઇટ્સ બ્યુટીફુલ, ઇટ ઇઝ એટ્રેક્ટિવ, ઇટ ક્રિએટ્સ એન ટેમ્પટેશન, પણ ટેમ્પટેશન છે, પણ મારે નથી તણાવવું એમાં, અમારે રોકાવવું છે. એક સમય જો આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે, એક વાર તો અવકાશ લેનો, એની સાથે તદ્રુપતામાં પ્રવાહમાં વહી જમાં જરાક ઉભો રહે, પ્રવાહ જરા વધારે હોય તો જોર કરીને ઉભો રહે કે મારે તણાવવું નથી. તરી શકું કે ન તરી શકું તે વાત જુદી છે, પણ તણાવવું નથી આવો નિશ્ચય કરો. સંસારથી હું તરી શકું કે ન તરી શકું એ ભવિતવ્યતા છે, કદાચ આજની મારી તાકાત નહીં હોય, પણ તણાવવું નથી આવો નિશ્ચય છે. આવું સામર્થ્ય, આવો પુરુષાર્થ જીવને જગાવવો પડે કે ન તરી શકાય. સાધના નથી જન્મો જન્મની, સત્સંગના યોગ નથી, કાળ વિપરીત છે, પુરુષાર્થ અલ્પ છે, કર્મનું બાહુલ્ય છે. પ્રભુ તમે કહો કે તમે સંસાર તરી જાઓ, અમારું ગજું નથી કે એક જન્મની અંદર અમે સંસાર તરી જઈએ. કઈ વાંધો નહીં. જ્ઞાની કે જે ઉભો રે, તણાઈશ ને એટલું તો નક્કી કર કે સંસારના પ્રપંચોથી, સંસારના પ્રલોભનથી, સંસારની લાલચથી, સંસારના આકર્ષણથી, પ્રદેશે પ્રદેશે આકર્ષે એવા સંસારથી હું તણાઈશ નહીં, હું એમાં વહી નહીં જાઉં. આઈ વિલ નોટ લૂઝ માય બેલેન્સ, આઈ વિલ કીપ સ્ટેબલ, આઈ વિલ સ્ટે ઓવર. હું રહીશ ત્યાં, મારી જગ્યાએ રહીશ. પ્રવાહ હશે, ચાલ્યો જશે, હું જોઈ લઈશ. ગયો પ્રવાહ, જવા દે. આકર્ષણ લાગ્યું એટલે ખેંચાણો નહીં. આ એક અવસ્થા છે, આ એક અવસ્થા છે કે તરી ન શકીએ પણ તણાશું નહીં સંસારમાં. જ્ઞાનીએ કીધું છે કે અને તે સમયે કોને પકડી રાખવાના? અહો સત્પુરુષનો સમાગમ, મુદ્રા અને વચનામૂર્ત. આ આ સંસારની અંદર ન તણાવાના પ્રબળ આલંબનો છે, નહીં તણાતું. સત્પુરુષની મુદ્રા ઉપર સ્થિર રહીશ તો સંસારની કોઈ ચીજ તને આકર્ષક નહીં લાગે. સત્પુરુષના વચન ઉપર જો તારી ભક્તિ હશે તો સંસારનું કોઈ રૂપ તને ખેંચી શકશે નહીં. અને સત્સમાગમનું જો બળ હશે તારામાં તો આ ગમે તેવા પ્રવાહનું જોર હશે તો પણ તું તારી જગ્યાએ સ્થિર રહી શકીશ. બહુ આવશ્યક છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. એ જ્યારે ટેકો ત્યારે કયા પણ દેહ પણે હતો કે આત્માપણે ક્યારેય ટકી શકે છે? ભલે સમય ઓછો હોય છે, ખ્યાલમાં પણ નથી આવતો, પોતાના અસ્તિત્વનું ત્યારે પૂરેપૂરી પ્રતીતિપૂર્વકનું ભાન નથી, પણ જ્ઞાની પુરુષની શ્રદ્ધાએ ટકી ગયો તો ટેકો દેહના આધારે ટેકો કે આત્માના આધારે. દેહની જો ગુણધર્મ જુઓ તો ખેંચાઈ ગયા. કેટલી પરિસ્થિતિ જીવનમાં આવે છે, કેટલાય દુઃખ ને દર્દ આવે છે, કેટલી આધીની વ્યાધિ આવે છે, ત્યારે જીવ એને કોઈ સંસ્કાર એવા કામ કરે છે ને એના આધાર ઉપર એકવાર પોતે ધ્યાન લગાવી દે છે ત્યારે પીડામાંથી પસાર થઈ જાય છે. હવે દેહને કારણે પસાર થઈ ગયો તો દેહના ગુણધર્મ તો છે જ, એમાં તો કાંઈ વિશેષતા નથી. એના દેહમાં શું વિશેષતા છે? જે દેહ પહેલવાનનો છે એના કરતાં તો એનો દેહ મલોખા જેવો છે. તો એણે જે વ્યથા સહન કરી, પીડા સહન કરી, વેદના સહન કરી, પસાર થઈ ગયો, એનું કારણ શું? કયું બળ? શરીરનું બળ કે કોઈ એવું આત્મિક બળ, પારમાર્થિક બળ? તો તે જ સમયે આત્માપણે થાય છે. એ આત્માપણે વ્યક્ત રીતે નહીં પણ અવ્યક્ત રીતે. એ અવ્યક્ત રૂપે કયો થયો? આત્માપણે થયો. શરીરપણે હોત તો ટકી શકત નહીં. એટલે ઘણા કહે કે ખરેખર કંઈક છે હો, ભલભલા લોકો જ્ઞાનીઓના જ્યારે ઉપચાર થતા હોય ત્યારે આ મેડિકલ ડોક્ટરો છે ને એ બધા હાથ ધોઈ નાખે છે કે અમને તો ખબર જ નથી કે આ કેમ જીવે છે. કૃપાળુદેવનું જ્યારે અહીંયા વેસ્ટ હોસ્પિટલના ડોક્ટરે એમને બોલાવ્યા હતા ને જે જોયું તો એણે કહ્યું કે અમારા માટે પ્રશ્ન એ નથી કે આનો ઉપચાર શું થશે, અમારા માટે પ્રશ્ન એ છે કે આ જીવે છે કેમ, કયા બળથી જીવે છે, કયા આધારથી જીવે છે. આત્મા સ્વરૂપથી જીવનાર છે એ ત્યારે સ્વરૂપના આધાર ઉપર જીવ જીવે છે. કોઈ પણ જાતના સાધનો ન હોય અને દેવકર્ણજી કે પગ કાપી નાખો, તમારે એમને ક્લોરોફોર્મ સંભાળવાની જરૂર નથી. કયા આધાર ઉપર જીવે છે? શરીરની કોઈ તાકાત નથી, શરીરમાં કોઈ એવું બળ નથી. તો જળ છે, પૂતગલ પરમાણુ તો બધાના સમાન છે, ઉલટાના આના કરતા તો બીજાના વધારે કડક હોય છે. અને ઘણા એવા અજળ જેવા હોય છે ને એને તો ગમે તેમ ઓપરેશન બહુ સરળતાથી થાય, કેમ કે શરીર સાથે હાવ અજળ હોય છે. પણ જ્ઞાનમંત અને ચેતનામંત લોકો તો કે છે તે સમયે તે આત્માપણે થાય છે, વ્યક્તપણે ન હોય તો અવ્યક્તપણે, પણ ચૈતન્ય શક્તિના આધાર ઉપર જ એ આવી પળોમાંથી પસાર થઈ જાય છે. લેટસ અંડર ગો ફ્રોમ સચ ટાઈપ ઓફ સફરિંગ્સ. અને ત્યારે આપણને કોઈ હલાવી ન શકે સંસારનું કોઈ પરિબળ હલાવી ન શકે. વી જસ્ટ પાસ બાય, પસાર થઈ જઈએ. અનાસક્ત ભાવે, અદીનપણે, અવિષમ પરિણામે, બળવાનપણે. કૃપાળુદેવે આ અવિષમ પરિણામ, કોઈ ક્ષોભ નહીં. મન હોય તો મનનો ક્ષોભ રહે, મન વચન કાયાથી પર કેવળ આત્મારૂપ થાય છે તો એમાંથી તરી જાય પસાર. He undergoes the sufferings which is not possible in normal condition. આ બોડીલી નથી, આ કેરેક્ટરિસ્ટિક ઇઝ નોટ એ બોડી કેરેક્ટરિસ્ટિક્સ, ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ. અને એ વ્યક્ત હોય કે અવ્યક્ત પણ હોઈ શકે છે. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. તે રે આત્માનો ઉપયોગ કેવો થાય? પોતા તરફ અનન્ય, બીજે ક્યાંય ન હોય, એના જેવો બીજો ન હોય એવો અનન્ય ઉપયોગ. તદ્રુપ ચેતનામય, ચૈતન્યની સાથે એકાકાર થઈ ગયો છે. અને આવો ઉપયોગ જ્યારે થાય, પરિશ્રમ ઉપસર્ગ મહાપુરુષોએ કેમ સહન કર્યા હશે? કાનમાં સળી પણ કોઈ જરા હલાવે તો આપણી સ્થિરતા રહી શકતી નથી. અને કાનમાં સૂળ ખોચાય, કાનમાં સૂળો ભોંકાય અને અક્ષોભ પરિણામ રહે તો કે છે ભગવાનના ઉપયોગની અનન્યતા છે. એનો ઉપયોગ દેહ આશ્રિત નથી, પરંતુ ચૈતન્ય આશ્રિત છે. તે સમયે ઉપયોગ જો અનન્ય થાય છે, ઉપયોગ અનન્ય થાય છે, એટલે એ પરિસ્થિતિમાંથી જ્ઞાનીઓ પસાર થઈ જાય છે. સંસારીઓમાં પણ ઘણા જોવા મળે છે, પૂર્વના સંચિત કર્મોવાળા પણ એનું કોઈ બળ એવું કામ કરે અને તે સમયે જો એ બળને જગાવે, ઉભા રહ્યો મને મારા પ્રભુનું સ્મરણ કરવા દો, ભલે તમારે જે કાંઈ આ શરીરની ક્રિયા કરવી એ કરજો, પણ હું મારા પ્રભુનું સ્મરણ કરું. અને પ્રભુના સ્મરણ પછી કંઈક હવે જે કરવું હોય તો તમે કરો. સતીઓ સંતો યથાશક્તિ એમનામાં જેટલું સંબલ છે, જેટલું એની આત્માનું સંબલ છે, એ સંબલને, શક્તિને, આત્માના વૈર્યને ફોરવે છે અને એમાંથી પસાર થઈ જાય છે. અને આપણે ઓહો કેવો એને દર્દ હતું, કેવી પીડા હતી, પણ કેવો શાંતિપૂર્વક, કેવો સમાધિપૂર્વક શરીર છોડી દીધું. કારણ કે ઉપયોગ અનન્યમય થયો છે. આવી સ્થિતિ છે. આ જેને આવડે છે એ સમાધિ સુખમાં, સમાધિ મૃત્યુમાં જઈ શકે છે. સમાધિની મૃત્યુનો અર્થ એ જ કે ઉપયોગ કેવળ ચૈતન્ય સ્વામીમાં જ હોય, બીજે ન હોય. પીડામાં ન હોય, વેદનામાં ન હોય, વ્યાધિમાં ન હોય, આવી સ્થિતિ એની બને છે. તો આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. આનો 833નો છેલ્લો પેરેગ્રાફ વાંચી લેવો. ઉપયોગ અનન્ય કેવી રીતે કરવો એ આદિ જે અનુભવ વાર્તા, તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. આ કેવી વાર્તા કીધી? અનુભવ વાર્તા. આ કેવી વાર્તા છે? અનુભવ વાર્તા છે. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળને દેખી વસ્તુ અભંગ. અરે આ પંચમ કાળની અંદર પણ વસ્તુને અભંગ સ્વરૂપે જોનારા વિરલાઓ આ જગતમાં છે. તારી કલ્પનામાં ન બેસે એટલે એને તું કલ્પના માનીશ માં. એ વિભંગ એટલે આ કોઈ જૂઠ જૂઠાણું નથી. કૃપાળો દેવ તો ચેતવે છે મુમુક્ષુને કે મારી સમજમાં ન આવે એટલે વસ્તુનું અસ્તિત્વ નથી, તત્વનું અસ્તિત્વ નથી. તારી સમજમાં આવે એટલું જ દુનિયામાં જ્ઞાન, એમ એથી વધારે કાંઈ નહીં. પહેલો નિયમ છે, હે પ્રભુ હું કંઈ જાણતો નથી. જ્ઞાનની જે અગાધતા છે, જ્ઞાનની જે અમાપતા છે, એની સામે આ છદ્મસ્થનું જ્ઞાન એ શૂન્યવત છે, કાંઈ નથી. એટલે એને પહેલા એ નિશ્ચય કરવો જોઈએ. સ્વચ્છંદને ટાળવો હોય તો નિશ્ચય કરવો પડે. કે હું કંઈ જાણતો નથી. તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મ કાળને વિશે અત્યંત વિકટ છે. જેણે જાણ્યું છે કે આ સત્સંગ છે, આ સત્સંગનું સ્વરૂપ છે, એવા પુરુષને પણ આ સત્સંગ વિના તો આ અનુભવ વાર્તામાંથી પસાર થઈ શકાશે નહીં, એ અનુભવ વાર્તા જીવનમાં ઉતારી શકાશે નહીં, આવશે નહીં. સત્સંગ જોઈશે જ. અને આ સત્સંગને જાણ્યો છે જ્ઞાની પુરુષ કે છે કે આ દુષ્મ કાળ એવો છે કે સત્સંગનો પણ યોગ થવો એ વિકટ છે. તો જેને આવો સત્સંગનો યોગ હોય એને શું વિચારવું જોઈએ પોતા વિશે, કે આ સંસારને વિશે અનેક રીતે અમે લક્કી છીએ, બહુ ભાગશાળી છીએ, ઘરના ઘર છે, ધંધો છે, ધાપો છે, દીકરા છે, કમાય છે, બધા ઘરમાં વહુ છે, છોકરો છે, એ બધું બહુ સરસ મજાનું છે. સત્સંગ છે, સત્સંગ છે, ભાગશાળી છીએ, જે તમે કીધું ભાગશાળી છીએ અમે, તો એ ભાગશાળી એને આ કાળની અંદર, કાળ દુષ્મ છે, દુષ્મ કાળમાં સંસારના વિવિધ આકર્ષણો સત્સંગથી દૂર ફેંકાવી દેશે. એવા આકર્ષણ છે, એવા પ્રલોભન છે, એવી લાલચ છે કે નહીં તો આ કેદી મળશે સંસારની. તે સમયે જ્ઞાની કહે છે કે જેણે સત્સંગને જાણ્યો છે, જે એના મહાત્મ્યને જાણે છે, સત્સંગના મહાત્મ્યને જે જાણે છે કે આખો સંસાર એક તરફ છે અને બીજી તરફ સત્સંગનું પુણ્ય છે, કયું તારશે? સંસારનું તારક બળ શું થશે? સંસારની સુખ સમૃદ્ધિ સંપત્તિ કે આ સત્સંગનું ફળ શું તારશે જીવને સંસારમાંથી? પ્રસંગ એવો કદાચ આવીને ઊભો રહે કે એક બાજુ એટલે કે છે કરોડોની સંપત્તિ હોય તો પણ ઓલો સિકંદર કે હાથ ખુલ્લા રાખજો, જગતને જણાવજો જે આંધળા હજુ છે એને, કે આ સિકંદર પણ આખા જગતને જીતનારો પણ સાથે કંઈ લઈ જઈ શક્યો નથી. અહીં જ છો. સાથે શું આવે છે? તો કે એના પુણ્યને પાપ સાથે એ આવશે. એ તારા પરલોકની અંદર ગતિ, આ ગતિ અને તારી યોનિ અને ગોત્ર નક્કી કરશે ભાઈ. પછી તારું પરિભ્રમણ કેટલું ચાલશે? તો અનંતમાં જઈશ, અલ્પમાં હતો, અલ્પમાં હતો મનુષ્ય તરીકે, અનંતમાં જઈશ. સત્પુરુષના યોગમાં, સત્પુરુષના વચનના યોગમાં હતો. તો જ્ઞાની પુરુષે તો છાપ મારી છે કે અપુનર્બંધક અવસ્થામાં છો, એટલે વિતરાગનું શાસ્ત્ર તારા હાથમાં છે, એટલે વિતરાગની પ્રતિમાની સન્મુખ તું બેઠો છો. એ અપુનર્બંધક અવસ્થામાં છો તું, એની બદલે અનંતાનુભવમાં જઈશ. અપુનર્બંધકને જ્ઞાની કે તોય અરે ભવચક્રનો આંટો નહીં. એક કાળ આવ્યો છે એ સ્થિતિમાં, લે એનો મહિમા લે, અને એમાંથી ભવના ફેરાને ઓછા ખર, એની બદલે અનંતમાં ચાલ્યો જઈશ. તો દુષ્મ કાળને વિશે અત્યંત વિકટ છે, કાળ ઘણો કઠિન છે. આ આકર્ષણથી પોતાની જાતને સ્થિર કરવી, સંસારના આ આકર્ષણ આત્માના જીવના પ્રદેશે પ્રદેશને આકર્ષક એવું આ સંસારનું સ્વરૂપ, એમાંથી પોતાની જાતને ખેંચવી અને એ પ્રવાહમાં સ્થિર રહેવું. આ કાળની અંદર પાછું કાળ વિકટ છે, એ સમયે આકરું છે, છતાં પણ દુષ્કર નથી. જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાવ છો, કેટલી ચિંતાઓ તમે નકામી વળગાડી છે. આ જીવ સંસાર તરફ શું કામ ખેંચાયો છે? તો એવી ખોટી ખોટી મનગણન ચિંતાઓ ઉભી લીધી છે. આનું શું થશે ને, આ નહીં કરે ને, આને સમજ નહીં પડે ને, આ ઓલો કાંઈ નહીં કરે ને, આનું શું થશે ને, પોતે કેટલી ચિંતાઓ પાર વિનાની. અને ખરેખર તો જે થવાનું હોય પૂતગળ પદાર્થમાં તો જે થવાનું હોય તે જ થયો. અનંતા અનંત પૂતગળ પદાર્થનું જે સ્વરૂપ છે, સંયોજન અને વિયોજન, પૂતગળ એટલે ભેડા થવાનું, વેખરાવું, પૂરણ અને ગલન, એ તો એનું જે થવાનું હોય, જે કાળે જે સ્થિતિ હોય એ જ પ્રમાણે થાય. એમાં તારા બાપનું ન આવે. નકામો ખોટે ખોટે માથાફોડ કરીને મીંડો છો, તો એની અંદર આ ચિંતાના ઉપદ્રવથી મૂંઝાય છે. આવો ઉપદ્રવ ચિંતાનો કરીને બેઠો છે, આમ થશે તે. એ બધી મનગણંત કલ્પનાઓ, બીજું કાંઈ નથી. આ ચિંતાઓ શું છે? મનગણંત કલ્પના. એને આ વિશ્વનું, પૂદગલનું સ્વરૂપ જ જાણ્યું નથી કે આ સૃષ્ટિનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ મારા વશ નથી. તારા વશ હોય તો કોઈ દુશ્મન જીવતો રહીએ? જીવના વશ જો આ સંસાર હોય તો તારા હાથમાં નવો પૈસો આવે ખરો? આ ઓછા છે ક્રિમિનલ્સ આ સંસારમાં, આ બાહુબલી કહેવાય છે એવા બધા લોકો, માફિયા ઓછા છે કે તારા ભાગે જમીનનો ટુકડો રેવા દે ખરા? છતાંય ચાલે છે. તો સંસારનો નિયમ તો સમજ કે એના પરિણામથી ચાલે છે. આ બધા લોકો તો માત્ર પોતાનો અહમનું જે કંઈ છે એનો સ્વાદ લઈ રહ્યા છે, સ્વચ્છંદનો સ્વાદ લઈ રહ્યા છે કે મારાથી બધું થાય છે. આ ભ્રમણા છે ત્યાં સુધી ચાલ્યા કરશે, મજા આવે. કોક વાર ભ્રમણામાંય મજા આવી જાય, લેવા દે. ઓલો નશો કરતો હોય ને જે, એને ખૂબ આનંદ આવે. એ કે તને શું ખબર, પી તો ખબર પડે, પ્યાલી પી તો ખબર પડે. કારણ કે ભ્રમણાનો નશો કરવો હોય તો વિવેક પહેલા શાંત કરવો પડે, પછી જવાય ને એમાં નશામાં, એ વિના ક્યાં થઈ જાય. આ એવું છે, જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાવ છો તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી, કોઈ શત્રુ નથી. એ પોતાની મેળે જ થયા કરશે, એને તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. એ તમે કુટુંબને તમે ચાહો તો ભલે અને ન ચાહો તો ભલે. સૌભાગભાઈ ને કહે છે, તમે સ્નેહ રાખો તોય ભલે ન રાખો તો, જે થવાનું હશે તે થશે અને જે નિર્માણ આધીન હશે તે થઈને જ રહેશે. શું કામ કરો છો? લખે છે, કોઈ જ્ઞાન વાર્તા જરૂર લખજો. આવી ચિંતાઓ વારંવાર આવ્યા કરે એમાં મનના ઉપયોગને લગાવો બુદ્ધિનો, એના કરતા કોઈ જ્ઞાન વાર્તામાં ચિત્તને મૂકજો. એવી કંઈક વાત કરો તો કંઈક વધારે મજા આવશે. અહીંયા પ્રેમ ભક્તિ